सति परमात्मन् मादशान् मोहमुद्वान् कथम तनुवसत्वान् बुद्ध केशान्य जेहं सुगत मगदरं वा वागदीशं शिवं वा जित भवम अभिवंदे बासुरं श्रीजिनं वा। निज भावनाना माटे बनायेलो नियम सार ग्रंथ एमा आपणे हमणा ज परम आवश्यक अधिकार एनी 147 गाथाना आगळना जे छंद छे बे એ અને ગાથા ઉપર સ્વાધ્યાય જોયો સાંભળ્યો આપણે। પહેલા તો આવશ્યક એટલે શું, નિશ્ચય આવશ્યક એટલે શું એ પહેલા મગજમાં આવવું જોઈએ, અને આવશ્યક કોના કયા કયા હોય। આવશ્યક એટલે નિયમથી કરવા યોગ્ય રોજિંદા કાર્ય, એક કર્તવ્ય અલગ અને એક આવશ્યક અલગ। આવશ્ય રોજની સીમા કરવા યોગ્ય કાર્ય, એના બે ભાગ પડે, એક શ્રાવકના અને એક મુનિરાજના। શ્રાવકના જે 6 આવશ્યક છે, દેહ પૂજા, ગુરુપાસ્તી, સ્વાધ્યાય, સંયમ, દાન અને તપ, દે પૂજા ગુરુપાસ્તી સ્વાધ્યાય ધૈયમ તપ દાનશ્યતિગ્રસ્તાણામ સટકર્માણી દિને દિને, દરરોજ એવરી ડે આ 6 કાર્ય શ્રાવકને કરવા યોગ્ય કાર્ય છે। આ બધી ભાષા ચરણાનુયોગની ભાષા છે। બીજો ધર્મ છે મુનિધર્મ, તો મુનિધર્મના પણ 6 આવશ્યક છે। આપણા જેમ 6 આવશ્યક છે એમ મુનિરાજના ભાવલિંગી સંતના પણ 6 આવશ્યક છે। જેને સમતા સંહારે તુતિ ઉચારે વંદના જીને દેવ કો નિત કરે પ્રતિકમ તજે તજ અનમેહ કો, કે સમતા સામાયિક છે, વંદના છે, પ્રતિક્રમણ છે, એ મુનિરાજના 6 આવશ્યક છે। આ બંને ભાષા ચરણાનુયોગની શૈલી છે। નિયમસાર ગ્રંથની ખૂબી એ છે કે પૂરા ચરણ 12 અધિકારમાં સમજો, શુદ્ધ ભાવ અધિકાર, પછી પહેલો જીવ અધિકાર, પછી અજીવ અધિકાર, ત્રીજો શુદ્ધ ભાવ અધિકાર 38 ગાથાથી, ત્યારબાદ જેટલા પણ 9 અધિકાર છે એ બધા ચરણાનુયોગના નામ આપ્યા છે કે ભાઈ આવશ્યક અધિકાર, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, ભક્તિ, સમાધિ, એ બધા નામ આપ્યા છે ચરણાનુયોગના, ક્રિયાના, અને એને અધ્યાત્મના ઢાંચામાં ઢાળ્યા છે। આ એમની ખાસ કુનકુંદ આચાર્યની ખૂબી છે। બીજી ભાષામાં કહીએ તો ચરણાનુયોગનું અધ્યાત્મીકરણ કરી દીધું છે એમને, એટલે એમાં બધામાં અધ્યાત્મનો એક ઢોળ ચડી દીધો હોય, એમાં બધી ક્રિયા છે પણ એ ક્રિયામાં અધ્યાત્મ પૂરી દીધું। જેમ યુગલજી સાહેબે પૂજ્ય ગુરદેવસિંહના જન્મ જયંતિ ઉપરનો એક લેખ લખ્યો છે, ચૈતન્ય કી ચહેલ પહેલ, અમે એક બહુ સરસ વાત કરી છે કે ગુરુદેસીના આવિષ્કાર પહેલા અધ્યાત્મની ચર્ચા તો થતી હતી, પરંતુ એમાં અધ્યાત્મ નહોતું, એમાં આત્મા જ નહોતો. અને ગુરુદેવ આવ્યા પછી અધ્યાત્મની ચર્ચામાં અધ્યાત્મના પ્રાણ પુરાઈ ગયા. એમાં પદ્મપ્રણ દાદેવને કુંદકુંદ આચાર્ય દેવે આ નિયમ સહાય ગ્રંથમાં ચરણાન યોગમાં અધ્યાત્મના પ્રાણ પુર્યા છે. આપણે વિષય પરમ આવશ્યક અધિકાર છે 141 ગાથા શરૂ થાય, 18 ગાથાનો અધિકાર છે. આ આવશ્યક પરમ આવશ્યક અધિકારના એક વચન ઉપર સોગાનીજીનું જીવન બદલાયું, તમને ખ્યાલ હોય તો. જ્યારે આત્મધર્મના ફ્રન્ટ પેજ ઉપર ત્યાં ગુરુદેવનો ફોટો હતો, નીચે બે લાઇન ફક્ત લખેલી આવી કે આવશ્યક છ નહીં, આવશ્યક તો એક જ છે. અને એ વાતને એમને શું ચોટ લાગી ગઈ, સિદ્ધોએ આત્મધર્મ પર અર્ઘચળ સમર્પિત કર્યો અને બીજા દિવસની ટિકિટ લઈ અને સોનગઢ આવ્યા અને ત્રીજા દિવસે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી. વિચાર કરો કે આ કહેવાય સાંભળવાની અને વાંચવાની પાત્રતા. એક આપણે કેટલી વખત સાંભળ્યું રાગ અને જ્ઞાન ભિન્ન છે અને આપણને શું ફિલિંગ્સ થાય છે, અને જે પાકેલો જીવ હોય એને શું ફિલિંગ થાય, એ આપણે પોતાએ આપણા પરિણામની આલોચના આપણે પોતે કરવી જોઈએ કે આપણે આટલું સાંભળીએ છતાં પણ આપણી ક્રિયામાં, આપણા પરિણામમાં કે આપણી પ્રણતિમાં ચેન્જ કેમ નથી આવતો, એ આપણે આત્મમંથન કરવું જોઈએ. અમારે હમણાં સોનગઢમાં બે ટ્રસ્ટ તરફથી એક શિબિર લાગી. શિબિર નામ હતું ગુરુવાણી મંથન શિબિર. મેં ત્યાં વાત કરી હતી ગુરુવાણીનું મંથન તો કરવાનું છે, પણ સાથે સાથે આપણે આપણા પરિણામોનું પણ મંથન કરવાનું છે. આપણા પરિણામ, આપણી પરિણતિ કઈ તરફ જઈ રહી છે. મોક્ષના પ્રકાશકમાં એક વાત બહુ સરસ લખી છે પંડિતજી સાહેબે કે મોક્ષ માર્ગી જીવની તો પરિણતિ સંસાર માર્ગી કરતા ઉલટી જ હોવી જોઈએ. આપણે આ માર્ગમાં લાગ્યા અને આપણી પરિણતિ પહેલા કરતા કંઈ જો ફરક પડ્યો નથી, થોડી પણ વિશુદ્ધિ આવી નથી, તો અહીં આવ્યા અને ત્યાં હતા, બેમાં કોઈ ફરક પડતો નથી. આપણે વિષય ઉપર આવીએ. આવશ્યક એટલે કરવા યોગ્ય કાર્ય, તો અહીં કે છે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે, આત્માને વશ થવું. આ 47 ગાથા પહેલાનો થોડો આપણે એનો બેક જઈએ તો 141 અને 142 ગાથામાં આવશ્યક એની પરિભાષા બાંધી કે જે સ્વવશ છે એક વાત અને પરવશ નથી બે વાત. ફરીથી બોલું છું, જે સ્વવશ છે અને પરવશ નથી એને આવશ્યક હોય. આપણે સમજી લેવું સ્વવશ છીએ કે પરવશ છીએ. સીધીને સાદી વાત છે, બેનશ્રીબેનના વચનાવ્રતમાં લગભગ નહીં બોલતો 78 નંબરનો બોલ છે, 78 નંબરનો વચનાવ્રતમાં કે મુનિરાજની પરિણતિ કોઈ અદભુત છે, એ આત્માની સાથે લપેટાઈ ગયા છે. શું કીધું? આત્માની સાથે એમની પરિણતિ લપેટાઈ ગઈ, એટલે સ્વવશ થઈ ગઈ છે. એ બહાર નીકળવામાં એટલા આળસુ છે, આપણે સ્વાધ્યાય કરવામાં જેટલા આળસુ છીએ એટલા મુનિરાજ આત્મામાંથી બહાર નીકળવા માટે આળસુ છે. સમજી લેવું. ત્યાં લખ્યું છે એમને કેવું ચૂસણિયું મળ્યું, શબ્દ વાપર્યો છે, એમને અંદર ગાયક રૂપી ચૂસણિયું કેવું મળી ગયું કે એમાંથી બહાર આવવા માંગતા જ નથી. અને જે સ્વવશ થઈ ગયા ને, પોતાના આત્મા સાથે આલિંગન કર્યું, એમાં તૃપ્ત તૃપ્ત થઈ ગયા. કાર્ય બે કરવાના છે. કયા કયા સમય ભાઈ? સ્વવશ છે અને પરવશ નથી. કેટલા કાર્ય થયા? કેટલા કાર્ય થયા? એક જ કાર્ય છે, એક અસ્તિથી અને એક નાસ્તિથી. તો જે સ્વવશ છે અને પરવશ નથી એને જ આવશ્યક છે. બરાબર, એ 41 અને 42 ગાથામાં કીધું. ત્યારબાદ 43, 44 અને 45 ગાથામાં જે શ્રમણાભાસ છે, એટલે કે શ્રમણાભાસ કોને કહેવાય? શ્રવણ એટલે મુનિરાજ, અને આભાસ એટલે મુનિરાજની પરિણતિ તો પ્રગટ થઈ નથી, ભલે બાહ્ય ક્રિયા હોય. સાદી ભાષામાં જે ભાવલિંગી છે, ખાલી ક્રિયામાં મગ્ન છે, તો એ ક્રિયામાં જે મગ્ન છે એ સ્વવશ ના રહ્યો, એ રાગનો વશ થઈ ગયો. તો ભલે શ્રમણ છે છતાં પણ એને આવશ્યક નથી. પહેલી 2 ગાથામાં આવશ્યક કોને હોય એ કીધું. પછીની 3 ગાથામાં ભલે બાહ્ય વેશ ધાર્યો હોય મુનિરાજનો, ભલે તમે 12મી રોજ સીડી પ્રવચનમાં આપણે બધા દેખાતા આવીએ, પણ જો સ્વવશ નથી અને રાગમાં વશ છીએ, ભોગોમાં વશ છીએ, વિષય કસાયમાં વશ છીએ, તો સમજી લેવું કે આપણને આવશ્યક નથી. મુનિયાજી ઉપરથી આપણે તો કંઈક આપણે જીવનમાં ઉતારવું પડશે ને. આપણા જીવનમાં એમની પરિણતિથી આપણામાં કંઈક એનો થોડો અંશ તો આવવો જોઈએ, તો સ્વાધ્યાય કરેલો કામનો છે. તો જે 24 કલાક વિષય ભોગમાં એમાં લખ્યું છે કે કાં એ શુભમાં વર્તે કાં તો અશુભમાં વર્તે, પણ આત્મામાં નથી વર્તતો ને, માટે એને આવશ્યક નથી. પછી ભલે શુભ ક્રિયામાં વર્તે, સામાયિક કરે, પ્રતિક્રમ કરે, પ્રત્યાખ્યાન કરે, આલોચના કરે, ભક્તિ કરે, 24 કલાક સ્વાધ્યાય કરે, પણ એ રાગના ભાવમાં તન્મય છે, એમાં વર્તે છે, તો એ પરવશ થઈ ગયો. સ્વવશ ના રહ્યો તો એને સામાયિક એ શું કહેવાય, પરમ આવશ્યક કહેવામાં આવતું નથી. એટલે 141, 42, 43, 44, 45 અને 46 અને 47 જે આપણી ગાથા ચાલી એમાં જે મુનિરાજ સ્વવશ છે એને સામાયિક આદિ બધા ગુણ છે. ખાલી આવશ્યક નહીં, એને સામાયિક પણ છે, એને સમાધિ પણ છે, એને આલોચના પણ છે, એને શુદ્ધો ઉપયોગ છે, બધું એને છે. આટલી વાત પહેલા અધિકારની આપણે છણાવટ કરીએ. આપણે પહેલો કલશ ચાલ્યો 253 નંબરનો કળશ ચાલ્યો સર્વગ વિતરાગમાં અને સ્વવશ યોગીમાં. 2 શબ્દ ઉપર ગુરુદેવ ભાર આપ્યો, ક્યારે અને કાંઈ પણ. 2 શબ્દ કયા કયા છે? ક્યારે એ કાળવાચક છે અને કાંઈ પણ એ ભાવવાચક છે. કોઈ ભેદ નથી. કેમ ભેદ નથી? પેલા તીરમા ગુણસ્થાને બિરાજમાન છે, સર્વજ્ઞ છે, વિતરાગ છે, સંયોગી કેવડી ભગવાન કહેવાય, અને આ 7મા ગુણસ્થાનમાં છે. તો ગુણસ્થાન 7મું અને 13મું એ ફરક છે. અહીં રાગ બાકી છે, ત્યાં વિતરાગ છે એ બાકી છે. અહીં જ્ઞાન અલ્પ જ્ઞાન છે છદમસનું, ત્યાં પૂર્ણ કેવળ જ્ઞાન એ બાકી છે. ત્યાં 4 કર્મ ઘાતી કર્મ નીકળી ગયા છે, અહીં 8 કર્મ વિદ્યમાન છે. આટલો ફરક છે. તમે કહો છો ફરક નથી અક્ષયભાઈ, એ કઈ રીતે? ફરક તો નથી, પણ જે ફરક જોવે ને એ જડ છે. ફરક જોવે એ કોણ લખ્યું? પાછું બીજાની વાત ન કરી કે આપણે લખ્યું છે ને, જો અરે રે આપણે જડ છીએ. એ ભાવલિંગી સંત કુનકુંદ આચાર્ય દીવમાં અને 3 લોકના સિમંદરનાથ ભગવાનમાં, એ બેમાં ફરક પાડીએ ને તો આપણે જડ છીએ. પણ કુનકુંદ આચાર્ય દેવ કયા લેવાના? સાત સમય સાથે રત્ન કરે એ કુનકુંદ દેવ નહીં, અષ્ટાવની રત્ન કરે કુનકુંદ દેવ નહીં, જે સ્વરૂપમાં ડૂબેલા છે ને એ કુનકુંદ દેવ લેવાના. અમે એને કુનકુંદ કહીએ છીએ. બાપુજી એક વાત બહુ સરસ કરતા હતા પેલા પ્રવચનમાં, કે અમારા ગુરુદેવ પ્રવચન કરતા જ નથી, અને અમારા પ્રવચન કરીએ અમે ગુરુદેવ કહેતા નથી. એ જે અંદર પોતાની મસ્તીમાં મસ્ત રહે ને એને અમે ગુરુદેવ કહીએ છીએ. અક્ષરભાઈ હમણાં એક ત્યાં સૌ સરસ વાત થઈ હતી કે મુનિરાજનું જયારે આહાર દાન થાય ને, આપણે જયારે પાલામાં આહાર દાન થયું તેવું, તો આમ તો પાણી પાત્ર આહાર લે મુનિરાજ. આપણે ત્યાં પ્રતિમા નાની હોય એના ઉપર વિધિ કરીએ છીએ અને ખાલી આમ અડાડ નીચે મૂકી દઈએ છીએ. આમ પાણી પાત્ર આહાર લે મુનિરાજ, અને નીચે એક થાળી રાખ, પાટલો રાખી બાજોટ, એના ઉપર થાળો આમ થાળી રાખવામાં આવે, એટલે એમાંથી એમનું બધું જે આમાંથી છલકાઈને નીચે પડે, તમે આપો અને ખાતા કે છલકાતા નીચે પડે અને થોડું પછી જમતા વધે. તો આપણે પાર્લામાં આહારદાન પૂરું થયું પછી જે વસ્તુ વધી એને આપણે પ્રસાદ રૂપે લીધો કે નથી લીધો? અરે લીધો તો કે નથી લીધો, પડા પડી આપણે ધન્ય ભાગ્ય સમજીએ આપણને, આપણને એની કુરચન પણ મળી ગઈ, આપણને છલકાયેલી વસ્તુ પણ આપણા ભાગમાં આવી ગઈ. એમ સમજો ગુરુદેવ તો પોતાની મસ્તીમાં મસ્ત રહેતા હતા, અને કદાચિત ઉછળીને આવી ગયું ને બહાર ખુરચન પડી ગઈ તો પ્રવચન આવી ગયા અને આપણા ભાગમાં આવી ગયા. એ તો પોતાની મસ્તીમાં જે મુનિરાજ આહાર લઈ લીધો ને, એ કે તમારા ભાગમાં ના આવે, એમ મુનિરાજજી અંદર મસ્તીમાં મસ્ત હતા ને, એ તમારા ભાગમાં ના આવે. અને કદાચિત જે મુનિરાજનું આમ વધીઘટું બહાર આવી ગયું અને આપણને મળી ગયું તો અહોભાગ્ય સમજીએ, એમ આપણને પ્રવચન મળી ગયા ને, એ આપણું ખુરચન ગુરુદેવની બહાર વધેલી આપણને આવી છે. ઉભરો જે છલકાઈ ગયો ને એ બહાર આવ્યો છે, એ આપણને મળ્યો છે. ખ્યાલ આવે છે ને? હજી ગુરુદેવને ઓળખવા પણ દ્રષ્ટિ અલગ જોઈએ, એ ચશ્મા પણ અલગ જોઈએ. આપણે તો એમ્પાલા કાળમાં ફરતા હતા, ત્રણ ટાઈમ પ્રવચન આપતા હતા, સવારે પૂજામાં જાય, બપોરે ભક્તિમાં જાય, આ જાય તે જાય, સાંજે ચાલવા જાય, ક્રિયા બતાવે બધી. તમે વાંચી દિનચર્યા વાંચી હતી પેલી મેં તમને કીધું તું એ? અરે વાંચી હતી. હા બેનસરીબેનને પૂછ્યું તમારી દિનચર્યા શું? ગજબનો જવાબ આપ્યો છે કે આત્માની દિનચર્યા આત્મા, આમ પરોક્ષ રૂપે સલામ કરીએ ને એવી એવી છે ત્રણ પાનાનો જવાબ. આપણે બધી બાહ્ય કારણ કે સમાધિ તંત્રમાં એક બહુ સરસ વાત લખી છે, જેને દેહમાં એકતા છે, જે પોતાને જે રીતે જોવે છે એ બીજાને પણ એ રીતે જોવે. હવે તમે તમને અમારી દિનચર્યા આવી, અમારું ખાનપાન આમ કરીએ તેમ કરીએ, તો તમે જ્ઞાની ધર્માત્માને પણ તમારી આંખે જ જોશો કે એ પણ ખાય છે બે ટાઈમ, એ આમ કરે તેમ કરે છે. અંદરની જે પરણતી અને શુદ્ધ ઉપયોગ જે છે એ આપણ નજરમાં નહીં આવે, અને એના માટે જ્ઞાન ચક્ષુ જોઈએ. અહીં કે જે જડ છીએ, અને મુનિરાજ પોતે જુઓ શું કીધું કે બીજો નહીં આપણે જડ છીએ, હું જડ છું. જો ભાવ લીગી સંતમાં ફેર પાડો ને, કોના વચ્ચે સરખામણી કરી? ત્રણ લોકના નાથ અને મુનિરાજ ભાવલિંગી સંત, એ બેમાં હું ફેર પાડો ને, મારી બુદ્ધિમાં એમ થઈ જાય કે ના ભાઈ આ તો ચોથા ગુણસ્થાન, આ સાતમા ગુણસ્થાન વાળા છે, આ તીરમાં છે, આ ફલાણા છે, આ ઢીકણા છે, આમને અલ્પ જ્ઞાન છે, આમને પૂર્ણ જ્ઞાન છે, તો સમજી લો મારી મતિ જડ થઈ ગઈ. કેમ જડ થઈ ગઈ? કે જો મતિ ચેતન હોય ને તો બધું અહીં પણ ચેતન, ત્યાં પણ ચેતન. અરે પ્રવચન સારની 80 નંબરની ગાથામાં અરિયંતના દ્રવ્ય ગુણ પર્યાયથી આપણને મેળવ્યા છે, જે અજ્ઞાની છે એને મેળવ્યા છે. આ તો જ્ઞાની ધર્માત્મા જે શુદ્ધોપયોગમાં લીન છે અને પેલા પણ શુદ્ધોપયોગમાં લીન છે, એમનો પણ આત્મા, આમનો પણ આત્મા, એમને પણ શુદ્ધ ઉપયોગ, આમને પણ શુદ્ધ ઉપયોગ, એ પણ શુદ્ધ કોઈ આત્માને જોવે છે, આ પણ શુદ્ધ કોઈ આત્માને જોવે છે, એ પણ શુભભાવમાં આયા નથી, આ પણ શુભભાવ છે નહીં, તો બેમાં ફરક કઈ રીતે પાડ્યો તમે? અને ફરક પાડે તમે બહારની બધી જડ વસ્તુ જોઈ, તમારી મતિ પણ જડ છે એમ કહેવું છે. ખ્યાલ આવે છે ને? જોયું ગુરુદેવસિંહના પ્રવચન. હવે આના માટે તો અમે ત્યાં અડધો કલાકના પ્રવચનમાં એક કલાક બોલતા હતા, અને ગુરુદેવના પ્રવચન ઉપર જ પોઈન્ટ બોલવાનું, આગુ પાછું મને જે ગમતું એ નહીં બોલવાનું. અંદર જે લખ્યું પ્રવચનમાં અડધો કલાકમાં એક કલાક વિસ્તૃત કરવાનું. ચાર ટાઈમ કેસેટ ચલાવતા હતા ગુરુદેવની, અને ચાર વખતા એના ઉપર બોલે અલગ અલગ. અને આ જ પ્રથા આવતીકાલથી કરેલી શરૂ થાય છે. 10 દિવસની શિબિર છે, ત્યાં પણ 3 કલાક ગુરુદેવની કેસેટ ચાલશે, અને 3 કલાકે કેસેટ પ્રવચન કરવાના. અને કરેલી મધ્યપ્રદેશમાં એક ટાઈમ ગુરુદેવ બેનસિંહની તત્વચર્ચા, સાંજે તત્વચર્ચા હશે બેનની વિડીયો, અને સવારે સ્વાનુભૂતિ દર્શન એ મારે લેવાનું છે. ચાર પ્રવચન કરવાના છે મારે રોજના ત્યાં અક્ષયભાઈ. ત્રણ ટાઈમ ગુરુદેવના પ્રવચન ઉપર અને એક ટાઈમ સ્વાનુભૂતિ દર્શન ઉપર. પણ જે પ્રવચનમાં ચાલી હોય એને જ હાઇલાઇટ કરો. હવે આખું એક નવી સ્ટાઇલ બદલી છે, બધા ગામમાં આ રીતે કરવું છે. એનું કારણ એ છે કે બધા સીડી કેસેટ સાંભળતા હતા, અને સાંભળવું નહીં, આ એંગલથી તમે સાંભળો કે ગુરુદેવ કયા વસ્તુને મુખ્ય કરે છે, ક્યાં ભાર આપે છે, અને ચરણાનિયોગ કે પ્રથમાનિયોગની વાત હોય એમાંથી પણ અધ્યાત્મ કઈ રીતે કાઢે છે, જે કળા છે એ આપણે શીખવાની છે. હા એ તો એ મેં કીધેલ ક્યારની, ત્રણ ચાર વખત કહી દીધા છે. ગુરુદેવના પ્રવચનમાં આપણે જયારે સીડી કેસેટ સાંભળીએ ત્યારે નંબર એક આજે કઈ ગાથા અથવા સૂત્ર ઉપર પ્રવચન કર્યું, નંબર બે એને સિદ્ધ કરવા માટે કેટલા રેફરન્સ આપ્યા. આજે હમણે ગણાવું છું આજે કેટલી ગાથા નિયમસારની, પ્રવચનસાર, સમયસાર કેટલા યાદ કર્યા બધું બતાવું તમને, એટલે કેટલા રેફરન્સ આપ્યા એ જોવાનું. નંબર ત્રણ એ સિદ્ધાંતને સરળ કરવા માટે કેટલા એક્ઝામ્પલ આપ્યા, દ્રષ્ટાંત ઉદાહરણ કેટલા આપ્યા એ નક્કી કરવાનું. નંબર ચાર વૈરાગ્ય અને પ્રેરણાની વાત કેટલી આવી. આજે પણ વૈરાગ્ય કેટલી વાત આવી કે જીવતા માણસને આમ કસાઈ કાપી કાઢે અને આવું અનંત વાર તું મરણ કરી છે કે બાપુ અર 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 એક મિનિટ વૈરાગ્યમાં તમારે રૂવાડા ઉભા કરી નાખે. અને અંતિમ પાંચમી વાત કે એમાંથી પોતાનું પ્રયોજન સુકાળ્યું. એમને કોઈ પણ અડધો કલાકનું પ્રવચન હશે એમાં હું ભગવાન આત્મા છું એમ જ્યાં આમ ટચ ના કરી આવે ને ત્યાં સુધી ચેન ના પડે. પ્રયોજન શું કાઢ્યું એમાંથી એ શીખવાનું છે. આ પાંચ વાસથી તમે આ પાંચ વાસને હાઇલાઇટ કરીને તમે પ્રવચન સાંભળો તમને મજા આવે પ્રવચનની. અને એમાં તમે જો એક રૂટીન સાંભળી લેવું એ અલગ વસ્તુ છે, અને એમાંથી કંઈક માલ ગ્રહણ કરીને જવું એ અલગ વસ્તુ છે. અને એ તમે જે માલ ગ્રહણ કરો ને એને પછી આખો દિવસ વાગોળવો જોઈએ તો તમને પ્રવચન સાર્થક થાય. બાકી તો ગુરુદેવ શું આપણે ભગવાન સાક્ષાત કેવડી ભગવાન પણ અંતવાર મળ્યા પણ ગુરુદેવના પ્રવચનમાં આવે છે કેવડી આગળ પણ રહી ગયો ખોરો જો. ગુરુદેવના પ્રવચન હાઇલાઇટ આપણે જોઈ લઈએ. જો પહેલા પાનું 119 છે, બે સદન બે પહેલીથી બીજી લાઈન છે, બે બોલ લીધા કદી અને કાંઈ પણ મળ્યું આવી ગઈ. 119 પાનું છે એની પહેલી શરૂઆતની લાઈન છે કદી અને કાંઈ પણ. એટલે આજે એવો સંકલ્પ કરો કે મુનિરાજ ધ્યાનમાં લઈને હોય ત્યાં તમને એમ લાગે મુનિરાજ શુદ્ધ ઉપયોગમાં છે, પણ આહાર કરવા નીકળ્યા વ્યક્તિ શુદ્ધ ઉપયોગ આવી જાય એમને, એ વ્યક્તિ શુદ્ધ ઉપયોગ આવી જાય હિતેનભાઈ. કદાચિત મુનિરાજ અભિગ્રહ ધારણ કરીને અભિગ્રહ ખબર પડે છે શું હોય. મુનિરાજ જયારે આહાર કરવા નીકળે ને તો આમ કરી આમ કરી નીકળે, એને અભિગ્રહ ધારણ કર્યું કહેવાય. એ અભિગ્રહ એટલા માટે ધારણ કરે છે ખબર, શાના માટે? શેના માટે? હા પોતાની પરીક્ષા લેવા માટે, ગામેવાળાની પરીક્ષા લેવા માટે. હા બાપુ એમને આહારનો વિકલ્પ ઉઠ્યો, પણ એ આહારનો વિકલ્પ જલ્દી સમન કરવો છે. આપણને પણ આહારનો વિકલ્પ ઉઠે છે, પણ આપણે આહારનો વિકલ્પ ભોજન લઈ અને સમિત કરીએ છીએ. એમની એવી ભાવના છે કે એવી અટપટી ધારણા કરું કે એ પૂરી થાય જ નહીં અને વિકલ્પ તોડીને આહાર લેવા જલ્દી પાછો આવું અને ફટાકડથી ડૂબકી મારો. આહાર લેવા માટે વિકલ્પ નથી કરતા. એવી અટપટી તમે પ્રથમાનિયોગ વાંચો તમને ખ્યાલ આવે કે સામે મને ભેંસ મળે, એ ભેંસના બે શિંગડા વચ્ચે ગોળનો રવો ફસાયેલો હોય અને એવી ભેંસ સામે મળે તું આ લઉં નહીં તો ના લઉં. અક્ષરી બને આવું? અરે પોસિબલ છે. અરે એના નસીબમાં પુણ્યમાં આહાર હોય ને આકાશમાંથી નિમિત્ત ઉતરે. બન્યું એવું. ત્યાં એક ભેંસ કંઈક પાછળ કંઈક પડ્યું હશે, દોડતી ને દોડતી ગઈ અને ત્યાં સામે કરિયાણા દુકાન હતી, ગોળના રવા મોકલ્યા, સીધું માથું માર્યું અને રવો ત્યાં ફસાઈ ગયો અને ત્યાં વિધિ થઈ ગઈ. બોલો, ખ્યાલ આવે છે ને? તમે પ્રથમાની આપણને અભ્યાસ નથી ને, પ્રથમાનિયોગના અને ચરણાનિયોગના બધા અભ્યાસ કરવા જોઈએ. ભાઈ હંમેશા આપણા ગુજરાતમાં તો ફૂલ ડિસ્કોને કહેવાય, મહેમાન આપણા ત્યાં આવે તો લગભગ એક મીઠાઈ બની, એક ફરસાણ બનીએ, બાકી તો દાળ ભાત શાક રોટલી જેવી બનાવતા બનાવીએ. તો મહેમાનના નિમિત્તે લાડવાને ફરસાણ બનાવ્યું તો ડિશમાં એક લાડવાને ફરસાણ જ મૂકીએ, બીજું મૂકીએ? ફૂલ ડિશ ક્યારે કહેવાય? બધું જોઈએ. એમ ખરેખર તો દિવસના ચાર, ગુરુદેવસિંહ ફરમાવે છે ને, ચાર કલાક સ્વાધ્યાય જોઈએ. તો ચાર કલાકના ચાર ભાગ પાડો, એક કલાક પ્રથમાનિયોગ માટે, એક કલાક દ્રવ્યાનિયોગ માટે, એક કલાક કર્ણાનિયોગ માટે, એક કલાક ચરણાનિયોગ માટે. અક્ષયભાઈ હવે આ તો છે જ નહીં, આપણને ફરતું જોઈએ સ્વાધ્યાય. એમાં જ્ઞાન તમારું કેળવાય, ખ્યાલ આવે છે ને? એ સ્વાધ્યાય આખી વસ્તુ અલગ છે ભાઈ. ખાલી બોડી પ્રેઝન્ટ અહીં એક કલાક કરી દીધી એટલા માટે સ્વાધ્યાય નથી થઈ જતો. જો કદી અને કાંઈ પણ બે વાત છે. કદી એટલે કદી સેના માટે છે? કાળવાચક. ક્યારે પણ મુનિરાજ 28 મુર્ગોનું પાલન કરતા હોય, વિહાર કરતા હોય, ધર્મોપદેશ કરતા હોય, શાસ્ત્ર લખતા હોય, આહાર કરવા નીકળ્યા હોય, એ વખતે પણ તું મુનિરાજમાં અને ભગવાનમાં ફેર ના પાડતો, એમ કહેવું છે. અને બીજું, કાંઈ પણ તારી બુદ્ધિ ના લગાવતો કે ના ભાઈ હજી તો આમને પીછી કમંડળ છે, હજી તો આ વિતરાગ થયા નથી, એટલે ડાપણને જોડે પેલો આગળ શબ્દ લાગે ને, હા ડોડાયો ના થતો એમ. ગુરુદેવશ્રીના સ્વામી જન્મ જયંતિ ઉપર આત્મધર્મમાં 100 બોલ નીકળે. આપણે પહેલા પ્રથા હતી ને, જેટલી જન્મ જેવડી જયંતિ હોય ને તેટલા બોલ લાલ અક્ષરે નીકળતા આત્મધર્મમાં. સ્વામી જન્મ જયંતિ વખતે આત્મધર્મનો 3 નંબરનો બોલ છે, એમાં લખ્યું છે, જેમ સિદ્ધ ભગવાન જાણનાર દેખનાર, એમ તું પણ જાણનાર દેખનાર જ છો. નંબર 1. નંબર 2, અધૂરા પૂરાનો પ્રશ્ન જ નથી. તારું ડાપણ ના લગાવો તો એ તો સિદ્ધ ભગવાન થઈ ગયા, અશરી થઈ ગયા, હું શરીર વાળો છું. ગુરુદેવ કે અધૂરા પૂરાનો પ્રશ્ન જ નથી. બે વાત. અને ત્રીજી વાત ગજબની કરી, સિદ્ધ ભગવાનથી જરીક પણ ખસ્યો ને તો મિથ્યાત્વમાં ગયો સમજ. વાંચી રહેજો, 3 નંબરનો બોલ છે. એમ તે મુનિરાજમાં, ભાવલિંગી સંતમાં અને સિદ્ધ ભગવાનમાં કે ત્રણ લોકના નાથમાં સહેજ પણ, ક્યારે પણ અને કાંઈ પણ. અક્ષરી કયા બે શબ્દ છે? ક્યારે પણ અને કાંઈ પણ જો ભેદ પાડ્યો ને તો ગયો સમજતો. જો હવે એમાં નીચે આવી જાઓ. અરે રે, આપણે નીચેથી બીજો પેરેગ્રાફ, અરે રે આપણે જડ છીએ છે ને, એમાં નીચેથી 3 લાઈન, સાધુ જે આત્મા આનંદ 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 અતિન્દ્રિય આનંદ પંચમ પારણામિક ભાવમાં આવે, જે મારે બતાવવું છે. એ શબ્દ શું થઈ ગયા છે? લપેટાઈ ગયા છે. એ પર્યાય દ્રવ્ય સાથે, એ પરિણતિ અંદર ત્રિકાળી દ્રવ્ય સાથે કેવી થઈ ગઈ? અને આ શબ્દ તમને વચનામૃતમાં જોવા મળશે. મુનિરાજ જાણે આત્મા સાથે લપેટાઈ ગયા છે. લપેટાઈ ગયા એટલે ખબર પડે છે, એ છોકરું એની મમ્મીને લપેટી જાય ને તો છોકરું અલગ અને મમ્મી અલગ, એને એવો ભેદ ના દેખાય, એને કહેવાય લપેટાઈ ગયા. એમ પર્યાય જે દ્રવ્યમાં ગઈ ને તો એ પર્યાય હું લપેટાઈ ગયું એવો ભેદ પણ નથી ત્યાં. એક ગાયક ભાવ દ્રવ્ય ગુણદેવી યાદ પણ કર્યું, જ્યાં ગુણભેદ પણ દ્રષ્ટિગોચર આવ્યું ના, જે જ્યાં ગુણભેદ પણ દ્રષ્ટિગોચર થતા નથી, એક ગાયક ભાવ લપેટાઈ ગયા છે. આપણે પણ લપેટાઈ ગયા છીએ કે આપણા મન મંદિરાજમાં કોઈ ફરક નથી. હા, આપણે લપેટી ગયા છીએ. શેમાં? ધંધામાં નહીં, બારમાં નહીં. અરે તારી મર્યાદા તારા દ્રવ્યગુણ પર્યાથી બહાર તો છે જ નહીં. ધંધામાં લપેટી ગયા અને ભોગોમાં લપેટી ગયા તો ઉપચારના કથન છે. ત્રીજી ગાથા સમયસાને યાદ કરો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતું નથી, ચૂમતું નથી, અડતું નથી. અજ્ઞાની કસાયમાં લપેટાયેલો છે અને જ્ઞાની ધર્માત્મા સ્વભાવમાં લપેટાયેલો છે. બસ આટલો ફરક છે. અને જ્યાં લપેટાય આનંદ એનો આવે. જ્ઞાની આત્મામાં લપેટાઈ ગયા તેમ નિરંતર નિરંતર એ આહાર કરતી વખતે તમારે ત્યાં આહાર, સપોઝ તમારે ત્યાં આહાર થયો બરાબર, હજી આમાંથી ઘણા તો આહારની વિધિ પણ ખબર નહીં હોય, શુદ્ધ ભોજનની પણ ખબર નહીં, મુનિરાજનો ચોકો જે કહેવાય ને એ કઈ રીતે પ્રિપેર કરો એ પણ ખબર નહીં હોય. આવું પણ થોડું મગજમાં હોવું જોઈએ. ગુરુદેવનું જીવન જુઓ ને, પોતે કહેતા ચોથા ગુણસ્થાન અવિરત સમ્યક દ્રષ્ટિ છીએ, પણ વર્તન પંચમ ગુણસ્થાનથી પણ આમ ઉપરનું હતું. તો આપણું કેમ ના આવે એવું? આપણે કસાયમાં લપેટાઈ ગયા. 24 કલાક દિન રાત શુભ અશુભ ભાવો મેં મેરા વ્યાપાર ચલા કરતા. શુભ અશુભ, શુભ અશુભ, શુભ અશુભ, એ પણ કહેવાનું જે શુભ અશુભ, મોટા ભાગે તો 24 કલાક આપણા પાપના જ પરિણામ. એ આપણે પણ લપેટાઈ ગયેલા છીએ. અને મુનિરાજ કદાચિત તમારા ત્યાં મુનિરાજના ત્યાં આહાર થયો, સમજી લો માર્ચ કે એપ્રિલ મહિનામાં આહાર થયો તમારો, અને તમને એમ થયું કે મુનિરાજને હાફૂસ કેરીનો રસ ક્યાં ખાવા મળે. પાછી ઘણા તો એમ બોલે બિચારા મુનિરાજને હાફૂસ કેરી નસીબમાં ક્યાંથી હોય. બિચારો તું છો કે એ છે બિચારા? કોણ બિચારો? હા લાગે છે પણ બોલી જવું. હા કોણ રૂપિયા આપવા છે? હા લાગે છે આપણે બિચારા છીએ એવું? બિચારા એનું ફિલિંગ આવવું જોઈએ. જેમ આપણે અહીંથી જતા હોય ને બહાર ગરીબ છોકરો કોઈ બેઠો હોય આમ આના આંતળ આમ શ્રીમદજીની જેમ બહાર દેખાતા હોય, ઢાંકવા શરીરના એના કપડાં ના હોય અને ખાવા માટે આમ કગરતો એમ હાથ થથડતો હોય ને, તો આપણને અંદર શબ્દ નીકળે. કયો નીકળે? બિચારો. એમ આપણને આપણા માટે એવો શબ્દ નીકળ્યો કે સમ્યક દર્શન વગર હું અત્યારે બિચારો છું. એવી પીડા આવી જે બેનશ્રીબેને વીરની વેદનામાં લખ્યું, દૂર કા પ્રભુ દોડતું મારે રમત રમવી નથી, આ નયન બંધન તોડતું મારે રમત રમવી નથી. એવી વેદના તને બિચારા પણ પોતા ઉપર લાગ્યું? સાતાના જ્ઞાનમાં ડૂબેલા છીએ. કાલે જ અમારા ગુરુદેશના પ્રવચનમાં આવ્યું હતું, ત્યાં અમારે શિબિર ગઈકાલે પૂરી થઈ રાત્રે, એટલે હું પેલી મોડી ગાડીમાં નીકળ્યો. અમારે શિબિરમાં હિંમતર માટે શિબિર હતી ખાલી 2 દિવસથી, બાપુજીના નિમિત્તે રાખી હતી. 400 માણસ સવાર બપોર સાંજ 3 ટાઈમ 2 કલાક 400 માણસ. જમવામાં 400 હોય ને તો અમારે પ્રવચનમાં 399 ના હોય, પૂરા જોઈએ. તો ત્યાં ગુરુદેશીના પ્રવચનમાં આવ્યું હતું કે ભાઈ અમારે ગુજરાતીમાં શું હોય, સવારે ચા પાણી, બપોરે માલ પાણી, 4 વાગ્યા સુધી ઊંઘતાણી, આખો દિવસ દોડદાણી. હવે કે હંભળાવો, હું હંભળાવે તમને? હા આપણે લપેટ, મારે શબ્દ પર વજન આપવું છે. શું થઈ ગયા છીએ આપણે? પંકજભાઈ શું થઈ ગયા છીએ? લપેટાઈ ગયા છીએ. તો એ મુનિરાજને તમે આહાર આપ્યો. શેનો આહાર આપ્યો? હાફૂસ કેરીનો રસ. અને એમ કે નામ મોઢામાં મૂક્યો અને એક કોળિયો જ્યાં ઉતાર્યો અને એકદમ મોઢું આમ ખીલી ગયું એમને. અક્ષરભાઈ તમને શું થાય? એકદમ આનંદિત પ્રફુલ્લિત થઈ ગયા આમ મોઢું. તમને શું થાય? તમે આહાર આપવા બેઠા છો અને બોલો તમને ફિલિંગ શું થાય? સમીરભાઈ બોલો. અરે બોલો તો પછી આગળ જવાય કઈ હે. તમે આહાર જે વસ્તુમાં આપી અને એ કોળિયો મંદિરાજી મોઢામાં મૂક્યો અને જ્યાં ઉતાર્યો અને એકદમ મોઢું પ્રફુલ્લિત પ્રફુલ્લામ ગાલ ફૂલી ગયા, પ્રમોદિત થઈ ગયા. અરે થઈ ગયા, થાય નહીં થઈ ગયા, તો તમને શું લાગે? પંકજભાઈ શું લાગે? હા હા, કે આજ રસ એમને મંદિરાજને બહુ ભાયો લાગે. ગાડા તારી તારી બુદ્ધિ ક્યાં સુધી દોડે? એ આહારનો કોળિયો અંદર ગયો ને, એ પહેલા એમનો ઉપયોગ અંદર જઈ આવ્યો અને આત્મામાં ડૂબકી મારીને બહાર આવ્યો અને અતિન્દ્રિય આનંદ જે ઉભરો આવ્યો ને, એનાથી મોઢું ફૂલ્યું છે. આ તારા રસથી નહીં. હા ફરીથી મને આહાર કરવા બોલો, ખબર પડે. એ મુનિરાજ મોઢામાં કોળિયો મૂક્યો ને અને અંદર ઉતાર્યો, એ કોળિયો અંદર ઉતર્યો એ પહેલા તો મુનિરાજનો જે ઉપયોગ છે ને એ આત્મામાં ઉતરી ગયો અને આત્મામાં ઉતરે શુદ્ધ અતિન્દ્રિય આનંદ ઉભરો આવે અને એ જે આનંદનો ઉભરો આવ્યો ને એમાં એમના ગાલ ખીલી ગયા અને તને લાગ તને પેલો ઉભરો અતિન્દ્રિય આનંદ દેખાતો નથી, ઉભરો દેખાતો નથી, અંદરની પણતી દેખાતી નથી. તારી તને ભોગોની શું કહેવાય રૂચિ છે, તને પણ શેને લાગે? ના મુનિરાજને આપણી રસોઈ ભાઈ લાગે છે. આ વિશે મુલ્લાની દોડ હોય તો ક્યાં સુધી હોય? મસ્જિદ સુધી હોય, એમાં આપણા વિચારો પણ ક્યાં સુધી? ભોગ સુધી હોય. લપેટી ગયા છે. હવે આપણે આપણા પરિણામની કમ્પેરિઝન કરવાની. ભાઈ આપણે આખો દિવસ 24 કલાક ક્યાં લપેટાયેલા રહીએ છે અને મુનિરાજ અથવા જ્ઞાની ધર્માત્મા ક્યાં લપેટાયેલા રહે છે? શરૂ કરીશું અનુભૂત દર્શન. એમાં શરૂઆતમાં 8મો કે 9મો નંબરનો બોલ છે, ખાતા પીતા ઉઠતા બેસતા સ્વપ્નમાં પણ હું ગાયક છું એમ વિસરાય નહીં. એ ગુરુદેશી પ્રવચન કરતા હોય ને, તમને લાગે કે આપણને જોઈને ખુશ છે મુનિરાજ, કે ના ગુરુદેવે કોઈ દિવસ સભાને જોઈને પ્રવચન કર્યું જ નથી, એ આત્માને જોઈને પ્રવચન કરતા હતા. મેં ત્યાં કીધું હતું ત્યાં સોનગઢ, મેં તો એક હોય કલેક્શન અને એક હોય કનેક્શન. અમે જે પ્રવચન કરીએ ને, અહીં આમ કીધું છે, અહીં આમ કીધું, કલેક્શન કરીને કહી દીધું. ગુરુદેવ અંદર કનેક્શનથી બોલતા હતા. બેમાં આસમા જમીનનો ફર્ક છે, ખ્યાલ આવે છે? એ ગુરુદેવ પણ લગાવો, જેમ પેલામાં સિદ્ધ ભગવાનમાં અને મુનિરાજમાં કોઈ ભેદ નહીં જોવાનો, હવે તમે એક ગુરુદેવ અને મુનિરાજમાં પણ આપણે, અરે બોલો, જો ભેદ જોયા ને તો જડ છો. બાહ્ય વેશ કે બાહ્ય ક્રિયા નથી જોવાની આપણે, અંદર જે શુદ્ધ ઉપયોગ ને પણથી કામ કરે છે અમે એને જોઈએ કે કોઈ ફરક નથી. હું તમને એમ કહું, એક 24 કેરેટની સોનાની લગડી છે બરાબર અને એક ડાયમંડની રિંગ હોય, આમાં 18 કેરેટની બંને લગભગ રિંગ, એમાં સોનામાં શું ફરક? અચૂક અશોકભાઈ, એ અક્ષયભાઈ, આ કેટલા કેરેટ સોનું અને પેલું કેટલા કેરેટ? કે સોનું 18 કેરેટ હોય જ નહીં. સોનું 18 કેરેટ ના હોય જિંદગીમાં, આમાં અત્યારે જેટલું સોનું છે ને એ તો 24 કેરેટ જ છે. એ તમે ચાંદી અને પિત્તળના સંયોગથી 18 કેરેટ તમે કહો છો, પણ આ વખત આમાં અત્યારે સોનું કેટલા કેરેટ? અરે કેટલા કેરેટ? તો જેમ આ સોનામાં 18 કેરેટ વાળી વીંટીના રહેલા સોનામાં અને પેલા સોનામાં કોઈ ફરક છે? અરે છે નથી. એમ મુનિરાજમાં અને સિદ્ધ ભગવાન અનંત ભગવાનમાં બેનામાં કોઈ ફરક નથી. એમ ગુરુદેશની પ્રણતિ જુઓ, એમનો શુદ્ધ ઉપયોગ જુઓ અને જ્ઞાની મુનિરાજને જુઓ, કે બંનેમાં, અરે બોલો કેમ? હવે આ શબ્દ જોઈ મારે, કેમ? એ સ્વભાવ સાથે લપેટાઈ ગયા છે. ગજબ. આ એક શબ્દ એટલે મને તો આટલામાં તમારો 2 કલાક થઈ ગયો પૂરો, હવે હજી આગળનું પાનું ચાલ્યું જ નથી. હું તો ફ્રી છું હાજી 8 વાગ્યા સુધી, મને વાંધો નથી, મને કામ નથી. તમારા જોડે ટાઈમ નથી, તમારા જોડે ટાઈમ નથી અને મારા જોડે કામ નથી. જો લપેટાઈ ગયા છીએ. હવે એનાથી નીચે આવો, છેલ્લી લાઈન છે. અહા હા, આટલું લખવાના વિકલ્પમાં આયા ને, મળ્યું. એ મુનિરાજ પોતે લખે છે, સમજ ધ્યાનથી, કે મુનિરાજમાં અને સિદ્ધ ભગવાનમાં, ભગવાનમાં ફેર પાડે ને તો અમારી મતિ જડ છે કે આવું લખવાનો જે વિકલ્પ આવ્યો ને, આ લખવાનો વિકલ્પ આવ્યો ને, એ રાગ છે. અને રાગ એ શું છે? ચેતન કે જડ? જડ. કે અરે રે, જડ છીએ અમે, આવો વિકલ્પ અમને આવી ગયો. એટલા માટે પ્રવચન સારમાં ચણા અને ચુલિકામાં એક ઉત્સર્ગ માર્ગ અને એક અપવાદ માર્ગ તમારે પૂરું થઈ ગયું. ચરણાનું કઈ પ્રવચન સાર તો ત્યાં લખ્યું છે, અરે રે, મેં તો શુદ્ધો ઉપયોગની પ્રતિજ્ઞા કરી હતી અને મારા 28 મૃગના પાલન કરવાનો વિકલ્પ આવી ગયો. અરે રે, ધિકાર છે મને, મેં તો નક્કી કર્યું હતું કે શુદ્ધો ઉપયોગમાં જ રહેવાનું અને મને 12માં સુભાવ આવી ગયો, ધિકાર છે મને. એમ આપણને ધિક્કાર થવું જોઈએ આપણા પરિણામ ઉપર. અરે ધિક્કાર છે, આટલા રૂપિયા છતાં હજી રૂપિયા કમાવાના લોભમાં 24 કલાક પડ્યા છે, ધિક્કાર છે. અરે ધિક્કાર છે ગુરુદેવ, આટલું આપણને દંડા મારે છતાં હજી આપણો ઉપયોગ પલટાવવાનો છે, ધિક્કાર છે આપણને. આપણે પોતાના પરિણામ ઉપર લેવું ભાઈ, બીજાના ઉપર ના લેવું. ખ્યાલ આવે છે ને? કારણ કે મોક્ષમાં પ્રકાશકના 7મા અધિકારમાં એક લાઈન બહુ સરસ લખી છે કે પોતાના પરિણામનું ફળ તો પોતાને આવશે. માયાચારી હું કરું તો ફળ કોને આવવાનું? મને આવવાનું. હું ટેક્સની ચોરી કરું તો ફળ કોને આવવાનું? મને આવવાનું. હું જૂઠું બોલીશ તો ફળ કોને આવવાનું? પછી એ વખતે કુટુંબ પરિવાર ભાગીદાર ના થાય, જો એ બધું કર્યું, રૂપિયા ભેગા થયા, આખું ઘર ભોગવે, શું? અને એના જયારે ફળ આવશે ને રિઝલ્ટ. અને મોક્ષમાં પ્રકાશ, મને મોક્ષમાં પ્રકાશક થોડો પ્રિય વ્રધાર કેમ છે, હું તમને દરેકને કહું છું, ઓછામાં ઓછો દર મહિને એક વખત મોક્ષમાં પ્રકાશક વાંચી જવું. નાનો ગ્રંથ છે, 378 પાનાનો છે, એક વખત દર મહિને એને રિવિઝન કરી લેવાનું. કેમ હસો છો અક્ષયભાઈ? હા, મારે તો આદત છે, મારા જીવનમાં 3-4 ગ્રંથ એવા છે, એક સ્વાનુભૂત દર્શન છે, વચનામૃત છે વેનશ્રીના, પછી આ મોક્ષમાં પ્રકાશક છે, એ બધા અઠવાડિયે 10 દિવસે રિવિઝન કરી લેવાના. મારે વચનામૃત 432 બોલ વાંચવા બેસું તો મારે બહુ વાર ના થાય, જો રાતે ઊંઘ ઉડી ગઈ 10 વાગે તો સવારે 4 વાગે લગભગ પૂરું થઈ જાય. અક્ષયભાઈ, એની ધૂન લાગવી જોઈએ ભાઈ, તો કામ થાય. જો એકાદ બોલ બીજો લઈ લઈએ. જો પાનું 120 કાઢો, સમજો ધ્યાનથી. મુદિરાજના કયા ગુણસ્થાન એટલે યાદ છે તમને? 6ઠું અથવા 7મું. 7મા ગુણસ્થાનમાં શુદ્ધ ઉપયોગ હોય અને 6ઠા ગુણસ્થાનમાં શુભ વિકલ્પ હોય. હવે અહીં એ કેવું છે, 7માં આયા ને તો એ ભગવાનમાં બેમાં ફરક નથી, અને જો અહીં આવી ગયા 6ઠામાં સુવિકલ્પમાં આવી ગયા, પછી શાસ્ત્ર લખવાનો ભાવ હોય કે ઉપદેશ આપવાનો ભાવ હોય કે પંચ મહાવ્રત 28 મૂળનું પાલન કરવાનો ભાવ હોય, એ બધા ભાવ કે અમે જડ છીએ, એ ભાવને જડ કીધા છે. વિચાર કરો, આમ પોતાના નિમિત્તે એક જીવની હિંસા ન થાય એવા ભાવને પણ જડના ભાવ કીધા, તો 24 કલાક જે આપણે હિંસામાં લિપ્ત છીએ તો આપણા ભાવ કેવા હશે? વિચાર કરી જુઓ. જેને શુભ ભાવ પણ, પાછા ઊંચામાં ઊંચા શુભ ભાવ પણ જેને જડ દેખાય, તો આપણા પરિણામ કેવા છે? વિચાર કરી જુઓ. બધી રીતે ખાન પાન, વિષય ભોગ, રહેન સહેન, એ બધામાં કેવા પરિણામ છે જોઈ લેવા તમારે. વિચારો ભાઈ, આ બધું જોઈને આપણા પરિણામ ભાઈ મેચ કરવા. એ મુનિરાજ પદ્મદાજે તો સ્વર્ગમાં જેના બીજા ભાઈ મોક્ષ જવાના, પણ આપણને શું લાભ? ગુરુદેવ શ્રી કે બીજાના ગાણા ગાવા જાય લગ્નમાં તો પતાસા મળે કે કન્યા ના મળે, ગુરુદેવના પ્રવચનમાં આવે છે કે કન્યા ના મળે, તો પતાસા લઈને શું કરવાનું આપણે? હા, વાંઢા તો નથી રહેવાનું ને આપણે, આપણે મુક્તિરૂપી કન્યા તો જોઈએ છે ને, તો આપણે આપણા પરિણામ મેચ કરવા. બરાબર, જો 121 નંબરનું પાનું કાઢો, આ ગુરુદેવની કરુણા ક્રમબદ્ધ પર્યાયને પણ યાદ કરી અને એમાં કરુણા બીજા નંબર અહીંયા ક્રમબદ્ધ નિશ્ચયની વાત કરે છે. હવે જેને આનો વિરોધ કર્યો એના વિશે પ્રભુ, એને પણ વિપરીત માન્યતાનું ફળ દુઃખ હોય એ કોઈ ઈચ્છે? વિચાર કરો, સામે જે આપણો વિરોધ કરતો હોય, દાખલા તરીકે મારે કાપડની દુકાન છે અને સામે સમીરભાઈને કાપડની દુકાન છે, અને એ મારી હરીફ કરતા હોય, એ મારી હરીફ કરતા હોય, તો હું એમ વિચારું કે સમીરભાઈને દુઃખ થાય એ બરાબર નથી, એવું કોઈ ઈચ્છે? અરે બોલો, ઈચ્છે? અહીં એ ગુરુદેવની ક્રમબદ્ધ પર્યાન જેને વિરોધ કર્યો, તો એ વિરોધના ફળમાં જે બંધ થશે, ગુરુદેવ કોણ ઈચ્છે? બાપુ એ પણ જીવ છે, એને પણ દુઃખ થાય, કોણ ઈચ્છે? આ કરુણા, આ વૈરાગ્ય. જો કોઈ પ્રાણીને દુઃખ થાય એમ ઈચ્છે નહીં, જીવ માત્રને દુઃખ થાય. અરે, અને એના માટે લાઠીની દીકરી યાદ કરતા હતા. લાઠીની દીકરી, 18 વર્ષની દીકરી, 2 વર્ષનું પરણેતર, એના વરને બીજવર હતી. બીજવર એટલે ફરીથી બીજો, એટલે એની પહેલી પત્ની મરી ગઈ હતી. એના આખા શરીરે સીતરા નીકળ્યા, દાણે દાણે ઈયળું નીકળી. એની માતા એને રૂની હૃદયમાં સુવાળી, એ આમ ફરે તો હજારો ઈયળું પડે અને ઈયળું અંદર બટકા ભરે. એ દીકરી બોલે કે બા, આ ભાવમાંથી એવા દુઃખ મેં પાપ કર્યા નથી. હા, એ ગુરુદેવની ભાષામાં જે ગળામાંથી બોલે છે ને, એ બધા એથી જ બોલે, પણ એ બોલે છે ને એ વખતે તમને સ્પીચમાં કરુણા દેખાય. વિચાર કરો, જેની સ્પીચમાં કરુણા દેખાય અને આપણને આપણા પરિણામમાં કરુણા આવતી નથી, તો આપણે ગુરુના શિષ્ય કહેવાને લાયક કહી દીધે. જેની વાતોમાં પણ આમ બોલે એમાં કરુણા ટપકે, અવાજમાં તમે ફિલિંગ કરી શકો કે આ કરુણા છે, અને આપણને પરિણામમાં કરુણા આવતી નથી, જીવો મરતા જાય. મેં આજે હેતનભાઈ કહી દઉં, આટલા સુધી આવી ગયું છે. હમણાં ગયો એમના ઘરે, તો બાથરૂમમાં વોશ બેસિનમાં કોથળી બાંધેલી હતી, એટલે હું પાછો પડે, એ જ ઘર છે, એટલે કે નામ કે મારા રૂમમાં બાંધેલી છે. મને ખુશી થઈ ગઈ વાતને. બાપુ, વાંચો, વાતો ઊંચી કરીએ ને તેનું જીવન પણ ઊંચું જોઈએ. ઊંચી લોગ ઊંચી પસંદ. ગુરુદેવને જીવો, બધી રીતે આદર્શ બનાવવા ભાઈ. હે, કેમ તકલીફ પડી ગઈ? વાત એક દ્રષ્ટાંત આપીને બંધ કરું છું. અમે ઘણું બધું આજ 2 કલાક ચાલે એટલો અમે માલ આપ્યો છે ગુરુદેવે. મેં ત્યાં કીધું હતું કે જેને આ નવી છોકરીઓ વવું હોય ને, હવે એમને ચણા મસાલા બનાવવા આવડતા ના હોય, તો એવરેસ્ટવાળા કે તમારે કશું નહીં કરવાનું, તમારે ચણા બાફી દેવાના અને એક એવરેસ્ટ મસાલાનું પડીકું ખોલવાનું, અંદર બબરી દેવાનું, એમાં લખ્યું ના બોલે હમ કુછ ના બોલે આપ કુછ. એમાં લખ્યું ના બોલે હમ કુછ ના બોલે આપ, એટલે બધા જ મસાલા જેટલા નાખવાના હોય એ 56 ને 56 અમે વાટીને અંદર નાખ્યા છે. એમ એક ગુરુદેવનું પ્રવચન એવરેસ્ટ મસાલાનો બાપ છે. ના બોલે વો કુછ, ના બોલે વો કુછ, એટલે ગુરુદેવ કઈ ભૂલ્યા નથી. ના ભટકેંગે હમ કુછ, આપણે જ ભૂલવાની વાત નથી, ભટકવાની વાત છે. એટલે એક ગુરુદેવના પ્રવચન તમે સાંભળો ને, બધા અનુયોગનો નિચોડ તમને કરીને આપી દે છે. પણ એ સાંભળવાની ખાલી કળા મેઇન છે, કયા શબ્દ ઉપર આવી ગયા આ બધા કેવા છે, આમ અમૃતના જે ટપકા છે ને ઓચિંતાના ટપકી જાય એ વખતે આપણે ટપકા મીન કરી લેવાના તો મજા આવે. બાકી તો બધું એમ ને એમ ચાલ્યા કરશે. એક ટીવીમાં એડવર્ટાઇઝ આવે છે ક્રેક ક્રીમની, એમાં એક બેન સુંદર બતાવ્યા છે, એનો ફેસ એકદમ આમ મોડેલ જેવો, અને પછી એ બેનના પગમાં ફાટેલી એડીઓ બતાવી છે, અને ઉપર ત્યાં લખ્યું છે ચહેરે સે રાજરાણી એડીઓ સે નોકરાણી. અરે ખ્યાલ આવે છે, ચહેરે સે રાજરાણી એડીઓ સે નોકરાણી, એ આપણા ઉપર લાગુ પડે છે કે નથી પડતું એ વિચારો. વિચારોમાં વાતોમાં તો ગુરુદેવની ઊંચી વાત, ચહેરા ઉપર તો રાજરાણી જેવું ઊંચું ઊંચું, અને પગના આચરણમાં કેવું છે એ આપણે વિચારવું.